તારીખ 10/5/1993 શ્રી સમયસર ગાથા 96 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
108 છે આચાર્ય મહારાજને મંદબુદ્ધિ કહેવાનું એ કારણ છે કે પોતાના હિતના વિષયમાં જીવ ઉલટો ચાલે છે, અહિતમાં પોતે અગ્રેસર થાય છે, અહિતના પરિણામમાં રાચે છે અને હિતના પરિણામમાં એ વિપરીત ચાલે છે, એટલે એને મંદ બુદ્ધિ કહ્યો છે. સંભવ છે કે જગતમાં એ ડાયો ગણાતો હોય, બુદ્ધિશાળી ગણાતો હોય, તો પણ અહીંયા જ્ઞાનીઓની નજરમાં, ધર્માત્માની નજરમાં એ મંદ બુદ્ધિજીવ છે. એવો જીવ શું કરે છે? પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે, પરદ્રવ્યોનો પોતાપણે અનુભવ કરે છે અને પોતાને પણ પરદ્રવ્ય રૂપે કરે છે અથવા અનુભવે છે. એમ કરવામાં ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કોઈને ભૂત વળગ્યું હોય અને જે દશા થાય, ભૂત વળગ્યું હોય ત્યારે મનુષ્ય ઉચિત વ્યવહાર પણ સાચવી શકતો નથી, કોઈને ગમે તેને ગમે તેમ બોલી દે છે, એવું બને છે. અથવા જેને ખોટું ધ્યાન થયું હોય એવો પ્રકાર અત્યારે ઓછો બને છે, પણ ખાસ કરીને જે જીવો ધ્યાનના અને યોગના પ્રયોગો કરે છે એવા જીવો, કોઈ એ વિષયના નિષ્ણાત જ્ઞાનીના માર્ગદર્શન નીચે નથી કરતા, ત્યારે એવા ઘણા જીવો પાગલ થઈ જાય છે, એને ધ્યાનાવિષ્ટ પુરુષ કહે છે. એવા દાખલા જોયા છે. ભાઈ આ ભાઈને આમ કેમ છે? તો કે એકાંતમાં અમુક પ્રયોગ ધ્યાનના કરતા હતા, એકાગ્રતામાં રહેતા હતા, એવા જેનો પ્રયોગ કઈ અખતરો કર્યો હોય તો એવા ઘણા જીવો પાગલ થઈ ગયા હોય અથવા એને ચિત્તભ્રમ થયું હોય અને એ વ્યવહારમાં ઉચિત રીતે ન વર્તી શકતા હોય, લૌકિક વ્યવહારમાં પણ એવી પરિસ્થિતિ એમની થાય છે. એમ બે દ્રષ્ટાંતે આ વિષયને આચાર્ય મહારાજ સ્પષ્ટ કરવા માગે છે. થોડી સૂક્ષ્મતા પણ વિશેષ લીધી છે આ વિષયમાં એમણે. પેરેગ્રાફ છે 173 પાને ત્યાં. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના આલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા માનુષ વ્યવહાર વાળો હોવાથી તે પ્રકારનો કરતા પ્રતિભાસે છે. આ ભૂત વળગ્યું હોય એને નજર સામે જોવામાં આવે છે કે એ જાતની ભ્રાંતિ થઈ હોય છે, કોઈ ભૂત, કોઈ વ્યંતર, કોઈ પિશાચ, કોઈ ડાકણ કોઈ કોઈને વળગી શકતો નથી, અથવા કોઈને કોઈ વળગવાની પરિસ્થિતિ પણ નથી, વસ્તુ સ્થિતિ પણ નથી, એક મિથ્યા કલ્પના છે અથવા ભ્રમ છે સિવાય બીજું કાંઈ નથી. ત્યારે એ પ્રકારની ભયંકર ચેષ્ટા, એટલે પોતાને પણ પોતાના હાથ પગ માથું ફોડે, બીજાને પણ મારી દે, એ ક્યારે શું કરે એનું કાંઈ કહેવાય નહીં, એવી ભયંકર અમાનુષ્ય વ્યવહાર એટલે મનુષ્ય ન કરે એવા વ્યવહાર ન કરતા જોવામાં આવે છે, અથવા એને પોતાને પણ એવો અનુભવ થાય છે કે હું તો ભૂત છું અને તેથી ભૂત કરે એવું બધું જ મારે કરવું જોઈએ એવું પહેલાં એને માનસિક રીતે વિચાર્યું હોય તો એને ડોળા કાઢવા જોઈએ, એને હસવું જોઈએ ખડખડાટ, એને વાળ વીખી નાખવા જોઈએ, કપડાં ફાડી નાખવા જોઈએ, એ બધું એ પ્રકારના વ્યવહારનો એ કરતા પોતે હું તો આવું કરું કેમ કે હું આવો છું માટે હું આવું કરું એવી રીતે વાત એવી છે હું અત્યારે ફલાણો માણસ છું એવું એમ માનીને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ ભૂતાવિષ્ટ પુરુષ સિવાય બીજું શું છે? હું અત્યારે આત્મા છું,
બરોબર,
ત્રણેય કાળે હું આત્મા છું અને અત્યારે પણ હું
આત્મા છું,
જ્ઞાન સ્વરૂપ એક આત્મા છું, એને ભૂલીને એને ચૂકીને જીવ માન્યતા કરે છે કે હું ફલાણો છું માટે મારે તો આમ જ વર્તાય, ફલાણો હોવાથી મારે આમ જ વર્તાય એવું પોતાને લાગે છે, પ્રતિભાસે છે એટલે અનુભવે છે, એવા પ્રકારના પરિણામનો પોતે અનુભવ કરે છે પોતા રૂપે એ દ્રષ્ટાંત અનુસાર તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્ય રૂપ ક્રોધાદી વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી તે પ્રકારનો કરતા પ્રતિભાસે છે. શું કહે છે કે એવી રીતે આ ભૂલેલો જીવ અજ્ઞાની જીવ અનાદિથી છે, કોઈ એની નવી પરિસ્થિતિ થઈ છે એમ નથી, તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો, પોતે ભાવક છે અને પર પદાર્થ એનું ભાવ્ય છે, ભાવ્ય ભાવક રૂપ એનું ક્રમ લેવો, ભાવ્ય એટલે પર, ભાવક એટલે પોતે, ભાવ્ય અને ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો એટલે એક પણ અનુભવ કરતો થકો. એક કરેનો અર્થ શું કે એક પણ અનુભવ કરે એનું નામ એક. અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક, આ પોતાનું સ્વરૂપ છે, ભાવકનું સ્વરૂપ કેવું છે કે ભાવક તો અવિકાર અનુભૂતિ માત્ર છે. જુઓ અહીંયા અનુભૂતિ શબ્દ લીધો કેમ કે ભૂલ અનુભવની છે ને અહીંયા, એટલે અનુભૂતિ શબ્દ લીધો, પછી નીચે જ્ઞાયકની ભૂલ લેશે કેમ કે ત્યાં જ્ઞાનની ભૂલ જાણવાની ભૂલ થાય છે. આ બે પદ જે આચાર્ય મહારાજે સમયસારમાં લીધા છે, ભાવ્ય ભાવક અને જ્ઞાયક શંકર દોષ, એમાં જાણવાની ભૂલ અને વેદવાની ભૂલ અનુભવની ભૂલ, એ બે ભૂલ બતાવી છે, બે ભૂલ એમણે જુદી પાડી છે સમયસારમાં, આ બે ભૂલને જુદી પાડી છે. એક ભૂલને આપણે સમજીએ છીએ તો ખોટું સમજ્યા હોય તો શાસ્ત્ર વાંચીને નાની પાસે બેસીને વિશેષ કોઈ એના જાણકાર હોય એની પાસે પ્રશ્નો પૂછીને શ્રવણથી ચર્ચાથી આપણી ભૂલ સુધારી લેવી, પણ એ જાણવાની ભૂલ છે. અનુભવની ભૂલનું શું? પોતે અવિકાર અનુભૂતિ માત્ર છે અથવા પોતે અનુભૂતિ માત્ર જ છે, પછી માત્ર કહેતા કોઈ વિકાર નહીં, કોઈ રાગ નહીં, કાંઈ વચ્ચે નહીં, અને તે પ્રગટ છે. અવિકાર અનુભૂતિ માત્રપણે પોતે પ્રગટ છે એવો પોતે ભાવક છે અને પોતાના નિર્વિકાર પરિણામ એનું ભાવ્ય છે. ખરેખર તો પોતાના નિર્વિકાર પરિણામ એનું ભાવ્ય છે, ભોગવવા યોગ્ય છે, આત્માની શાંતિ આત્માનું સુખ, આત્માનો આનંદ એ ભોગવવા જવાનું યોગ્ય છે. એના બદલે અનુચિત એવા વિચિત્ર ભાવ્ય રૂપ ક્રોધ આદિ એ કોને ભાવ્ય બનાવે છે? ક્રોધ પરિણામને ભાવ્ય બનાવે છે. હું મારી પ્રકૃતિ તો આવી, શું મારો સ્વભાવ જ એવો છે? પછી હું શું કરું? મારે તો એમ જ થાય ને, એમ કે છો મારો એવો સ્વભાવ છે. ક્રોધ હોય તો ક્રોધ, મારો એવો ગરમ સ્વભાવ છે ભાઈ, તમે સમજીને મારી સાથે વ્યવહાર કરો, મારો તો ગરમ સ્વભાવ છે. કોઈ એમ કે ભાઈ મારો તો લોભી સ્વભાવ છે, પૈસા બીજી બધી વાત કરજો, હું કઈ આપવા વાપવાનો નથી, તેવો જ એની પ્રકૃતિ હોય. એ પ્રકાર કોઈની માનની પ્રકૃતિ હોય તો વાત વાતમાં સામાન્ય વાત કરે, પોતાની મહત્તા દેખાડવાનો એને પ્રયાસ થયા વિના કરીએ નહીં. એ પોતાને અનુચિત છે, નિર્વિકાર અનુભૂતિ માત્ર પરિણામથી એ બિલકુલ અનુચિત છે, અશોભનીય છે, કલંકરૂપ છે. એવા વિચિત્ર, વિચિત્ર એટલે અનેક પ્રકારના, વિચિત્રનો અર્થ અહીંયા અનેક પ્રકારના ભાવ્ય રૂપ ક્રોધાદિ એટલે અનેક વિકારી ક્રોધાદિ વિકારો, અનેક પ્રકારના વિકારો, એનાથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વાળો હોવાથી એની સાથે ભળી જાય છે. પોતે નિર્વિકાર અનુભૂતિ છે એ અને આ બે એક પરિણામમાં સાથે હોય છે. વિકારી ક્રોધાદિ ભાવ અને અનુભૂતિ એ મિશ્રિત પરિણામ વાળો થઈ જાય છે. જ્ઞાન વેદન છે એ અનુભૂતિ છે, એવો મિશ્રિત પરિણામ વિકાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એને લાગે છે કે હું તો ક્રોધી છું, હું તો રાગી છું, હું દ્વેષી છું, હું આવો છું, મોહી છું, હું આવો છું, હું આવો છું, એવો એ ખરેખર પોતાને અનુભવ કરે છે. જે અનુભૂતિ છે નિર્વિકાર અનુભૂતિ છે એને ચૂકી જાય છે અને ખરેખર આવો અનુભવ કરે છે. ચર્ચા ચાલી હતી, જરા યાદ કરવા જેવો વિષય છે. ઉદયપુરથી પેલા ભાઈ આવ્યા હતા ને, ત્યાંના એક વાંચનકાર હતા, એને એક પ્રશ્ન કર્યો, ખિસ્સામાંથી બોલ પેન કાઢીને પ્રશ્ન કર્યો કે હું આ બોલ પેનને જોઉં છું કે હું મારા જ્ઞાનને જોઉં છું? મેં કહ્યું કે ભાઈ ઉપયોગની વાત છે કે કેવી રીતે આખી પર્યાયની વાત કરવી છે? તો ઉપયોગની વાત કરવી છે. પ્રશ્ન ઉપયોગનો હતો એમનો, કે એક કાળે એક જીવને એક જ વિષયનો ઉપયોગ હોય, બે વિષયનો ઉપયોગ ન હોય. આ સિદ્ધાંત છે છદ્મસ્ત જીવના જ્ઞાનોપયોગની, આ એક પરિસ્થિતિ છે. કહ્યું કે તમે જ્યારે બોલપેનને જુઓ છો ત્યારે તમારો ઉપયોગ બોલપેન ઉપર છે, એ વખતે તમારો ઉપયોગ તમારા જ્ઞાન ઉપર નથી, પણ એનું પ્રતિબિંબ તો મારા જ્ઞાનમાં પડે છે અને એ પણ મને જણાય તો છે. જો એ જ મને ન જણાતું હોય તો આ મને કેવી રીતે જણાય? પ્રશ્ન જરા સૂક્ષ્મતાથી હતો. મને એમ લાગે છે કે મને બે જણાય છે, મને બોલપેન પણ જણાય છે અને મને મારો જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે એ પણ જણાય છે. એમ કહ્યું, તમને જે પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં એ તમારા જ્ઞાનનો તમને અનુભવ થાય છે. ઉપયોગ જો એના ઉપર લઈ જાઓ તો ઓલો ઉપયોગ બંધ થઈ જશે, તો બોલપેનને જોવાનું બંધ થઈ જશે. પણ તમે તમારા જ્ઞાનને ઉપયોગમાં જો ચૂકી જાઓ તો તમને એમ લાગે છે કે હું ઓલાને જોઉં છું, મારો ઉપયોગ ત્યાં છે. ને ઉપયોગ ત્યાં છે એ હકીકત છે, એના ઉપર જ્ઞે ઉપર ઉપયોગ ગયો છે એ હકીકત છે, પણ જ્ઞાનને ચૂકીને ઉપયોગ જાય ત્યારે જ્ઞે જ્ઞાયક શંકર દોષ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એટલે જ્ઞે જ્ઞાયક શંકર દોષ સહિત તમે પરદ્રવ્યને મને ઉપયોગાત્મકપણે જાણો છો, આ તમારી અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ છે. અહીંયા આપણે ચાલતા વિષયને શું એમાં લેવું છે કે અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે તું અવિકાર અનુભૂતિ માત્ર છો અને છતાં તું ક્રોધાદિ જે કાંઈ વિકારો છે એમાં હું એવો છું એમ કેમ લે છે? તારા પરિણમનમાં તો અનુભૂતિ પણ છે, તારા પરિણમનમાં ક્રોધાદિ પણ છે, ક્રોધાદિ જ્ઞાન નું જ્ઞેય છે, પણ તે એકત્વ કર્યું છે ક્રોધ સાથે, તે ભાવક પણ એકત્વ કર્યું છે. એકત્વ કરવાની બે રીત, એક નાયક પણ એકત્વ કરે અને એક ભાવક પણ એકત્વ કરે. એ મારું જ્ઞેય અને હું તેનો જ્ઞાતા, એ નાયકપણાનો એકત્વ છે. અને એ મને ઠીક લાગે છે કે મને અઠીક લાગે છે, એ ભાવકપણાનો એકત્વ છે. એમાં ઠીક ઠીક પણ એનું ભાવ્ય કરે છે, પરદ્રવ્ય ને પરભાવને. અને જેની સાથે કઈ સંબંધ નથી, એવા જે છ દ્રવ્યો લેશે, છ દ્રવ્યો ની વાત લેશે, જેની સાથે કઈ લેવા દેવા નથી. સારા સારાપણાનો કે ખરાબપણાનો કોઈ પ્રયોજન કે કોઈ મતલબ નથી, છતાં એને હું જાણું છું. એ મારું જ્ઞેય છે અત્યારે, અને હું એનો અત્યારે જ્ઞાતા છું. એવું જે મારા પણ જ્ઞાતા જ્ઞેય નો સંબંધ જોડવો, એ જ્ઞેય નાયક શંકર દોષ છે. એ દોષ પણ એકત્વ નો દોષ છે. બંને માં મિથ્યાત્વ સરખું જ છે, મિથ્યાત્વ સામાન્ય છે બંનેમાં, સરખું છે એટલે સામાન્ય છે. એમાં રાગ દ્વેષ કરે ત્યારે તો એને એમ લાગે કે બરાબર દુઃખ થાય છે, આકુળતા થાય છે. પણ હું હવે લીમડો જાણું કે દિવાલને જાણું કે આ ચિત્રો જાણું કે ગમે તેને જાણું, એમાં મને દુઃખ શું થાય? એમાંય દુઃખ થાય છે. તારો ઉપયોગ જે પરદ્રવ્ય પ્રત્યે ખેંચાય છે, અને પોતાનું અવલંબન શાંત અનંત શાંતિનો પિંડ આત્મા છે, એનું અવલંબન નથી હોતું. પરના અવલંબને જે ઉપયોગ જાય છે, એ ઉપયોગ આકુળતા લઈને જ જન્મે છે. આકુળતા સહિત જ એનો જન્મ થાય છે. પરદ્રવ્ય પ્રત્યે ખેંચાતો જે ઉપયોગ, એ આકુળતા સહિત જ હોય, નિરાકુળ કદી હોય શકે નહીં. અભિપ્રાય ઉભો છે, એ અભિપ્રાયથી એની પરિણતિ પણ ચાલુ જ છે. અને પોતાને અવલંબીને નહીં અનુભવતો હોવાથી, હું પરને જાણું છું, પર મારું જ્ઞેય છે, હું પરનો જ્ઞાતા છું. પછી ભલે શાસ્ત્ર વાંચીને છ દ્રવ્ય લે, છ દ્રવ્ય તો જિનાગમ સિવાય ક્યાંય નથી, પણ આચાર્ય મહારાજે અહીંયા છ દ્રવ્યની વાત કરી છે. એ એટલા માટે કરી છે કે શાસ્ત્રના વાંચનાર પણ આમાં ભૂલે છે, જિનાગમનો અભ્યાસ કરનાર પણ આમાં ભૂલ કરે છે, એટલે છ દ્રવ્ય લીધા. જગતના પદાર્થો ઘરને મકાનને ઘટપટ ન લીધા, ઘટપટ જે જેની સાથે કઈ સંબંધ નથી એવા ઘટપટ ન લીધા, કે ઝાડ ન લીધું. તમે ઝાડ ની યાર શું મતલબ છે? તો જ્ઞાન નું જ્ઞેય છે. કે મારું જ્ઞેય છે અને હું જ્ઞાતા, એ તે સંબંધ જોડ્યો. ખરેખર તારે કોઈ સંબંધ નથી. હવે જ્ઞેય ના એક સંબંધ તો કીધો છે જ્ઞાન માં, તો કે વિતરાગ ભાવે જાણે તો પોતાના સ્વાવલંબન માં રહીને, પોતાનું અવલંબન છોડ્યા વિના, પરનું અવલંબન લીધા વિના, નાતા દ્રષ્ટા પણ એક નાયક રહીને જાણે તો એ જ્ઞેય નાયક સંબંધ બરાબર છે. નહીતર જ્ઞેય નાયક સંબંધ તારે તને લાગુ પડતો નથી. શું તને તો એકત્વ નો સંબંધ થઈ ગયો, અને એ મિથ્યાત્વ ઉત્પન્ન થયું ત્યાં. એકત્વ નો સંબંધ થતા અજ્ઞાન ને મિથ્યાત્વ ની ઉત્પત્તિ થઈ ગઈ. જીવ મિથ્યાત્વ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં હું વિકારી છું, રાગી છું એવો અનુભવ કરે છે. નિર્વિકાર અનુભૂતિ માત્ર પણ એ પોતાને અનુભવવાને બદલે એવો અનુભવ કરે છે. પછી ભાઈને થોડી વિચાર કરીને જરા ચાલતા વિષયનો તો પ્રયોગ હતો કે આને કોને જાણું છું. શું થોડોક વિચાર કર્યા પછી એને એમ લાગ્યું કે વાત તો સાચી છે, નહીતર એમને સમજમાં એમ હતું હું તો બેયને જાણું છું. સફર પ્રકાશક હોવાથી મારા જ્ઞાનને પણ જાણું છું અને જ્ઞેયને પણ જાણું છું. ઉપયોગાત્મક પણ એમ બને નહીં. ઉપયોગાત્મક પણ જ્ઞેય ઉપર ઉપયોગ જાય તો તો તમે એ વખતે જ્ઞાનને ચૂકેલા છો કે નહીં, જરાક તપાસી લ્યો. અને જ્ઞાનમાં પ્રતિબિંબ પડ્યું છે એમ જુઓ તો ઉપયોગ ત્યાંથી છૂટે છે, કરીએ છે. ઉપયોગ જો તમારા જ્ઞાન ઉપર પોતાના ઉપર ઉપયોગ લઈ જાઓ તો ઉપયોગ ત્યાં રહે છે, બોલપેન ઉપર ઉપયોગ રહેશે નહીં. વાત તો સાચી છે, નહીં તો લાગતું તો એવું કે બે બે ઉપયોગ બે ને જાણે છે એમ લાગતું. એ ઝડપથી કોઈ તીવ્ર ગતિથી એમ અંતર ન દેખાય એ બીજી વાત છે, પણ વાસ્તવિકતા એમ નથી. ઉપયોગ એક જ્ઞેયને વિષય કરે, ઉપયોગ બે જ્ઞેયને વિષય ન કરી શકે. ના કોઈ છદમસ્ત બારમા ગુણ સાલતું નહીં, એટલે તો જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થાય છે ને. જ્ઞાનીને અવલંબન નથી છૂટતો, ઉપયોગ તો એનો મિથ્યા દ્રષ્ટિ જેવો જ લાગે. કેવો લાગે? અને લબ્ધ ને તો સમજતો નથી જે, એટલે એને ખ્યાલ ના આવે. બે અખંડ પર્યાય હોવાથી લબ્ધ ઉપયોગાત્મક થઈને એક અખંડ પર્યાય હોવાથી ઉપયોગમાં પણ ઉપયોગ પણ એકત્વ ત્યાં સાથે ને, કેમ કે બળ અહીંયા લબ્ધાંશનું છે, ઉપયોગનું બળ નથી જ્ઞાનીને. બહાર જતા ઉપયોગનું જ્ઞાનીને બળ નથી, એટલે ઉપયોગ નિરર્થક જાય છે, અથવા જ્ઞાની બંધાતા નથી એમ પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે જી, જ્ઞાનના ઉપયોગની તો વાત ચાલે છે, જ્ઞાનોપયોગની તો વાત ચાલે છે. જે ઉપયોગ છે પોતે જ્ઞાનનો વ્યાપાર છે. જ્ઞાનનો વ્યાપાર એવો છે, ઉપયોગાત્મક જ્ઞાનનો વ્યાપાર એવો છે કે એનો વિષય એક જ્ઞેય હોય, બારમાં અનેક જ્ઞેય ન હોય. આ તો સ્વ પર બે જુદા જુદા જ્ઞેય છે જે વિજાતીય, પણ સજાતીય જ્ઞેયો હોય ત્યારે પણ બે જ્ઞેય ન હોય. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન છે ને ઉપયોગમાં તો બહાર જાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી જાય છે. ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી જાય છે ત્યારે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ હોય, ત્યારે કર્ણેન્દ્રિયનો ઉપયોગ ન હોય. અત્યારે આપણે વાંચતા વાંચતા સાંભળી શકીએ કે નહીં, કે ન સાંભળી શકીએ? વાંચીએ ત્યારે સંભળાય નહીં, સાંભળીએ ત્યારે વંચાય નહીં, વારાફરતી થાય. કોઈને એમ લાગે ના ના હું બરાબર વાંચતા વાંચતા સાંભળું છું ને તમારી વાત, તો ખોટી વાત છે. એ ઝડપથી ફરે છે ઉપયોગ, એટલે એને એમ લાગે કે હું એક સાથે બે કામ કરું છું, પણ એક સાથે બે કામ થઈ શકતા નથી, થઈ શકે જ નહીં એવી વસ્તુ સ્થિતિ છે. તો એ બારના બે વિષયો સાથે ગ્રહણ ના કરે ઉપયોગ, તો ઓલો ને પુષ્પને પર બે ને ક્યાંથી ગ્રહણ કરે? જયારે ત્રિકાળી સ્વભાવ ઉપર ઉપયોગ જાય એ પછી અવલંબન ની થોડી માથાકૂટ નહીં. ત્રિકાળી સ્વભાવ નું ઉપયોગ અવલંબન લઈએ ત્યારે તો બિલકુલ બાહ્ય પદાર્થ સ્પર્શાદી ઇન્દ્રિયોનું કોઈ જ્ઞાન રહેતું નથી. જ્ઞાન રહેતું નથી એટલે કોઈ અડે તો ખબર ન પડે, આ વાત તો સંભળાય નહીં, બીજું કઈક આંખથી દેખાય નહીં, મનથી વિચારાય નહીં, પણ કોઈ સ્પર્શ કરે તો ખબર ન પડે. સ્પર્શ કરે એટલે ખાલી અડે નહીં, કોઈ સોય મારે, ચાપકું મારે, કાંઈ પણ એને માઢે કાપ કરે તો એને ખબર એ વખતે ન પડે, કેમ કે ઉપયોગ નથી ત્યાં. એટલું બધું કેમ થઈ શકતું હશે કે સ્વરૂપ ધ્યાનીને એમ થાય છે? ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત લીધી છે કે સ્વરૂપ ધ્યાનીને સ્પર્શાદી વિષયોનું એ વખતે જ્ઞાન રહેતું નથી કે થતું નથી. તો સ્પર્શાદી વિષયોમાં તો સ્પર્શવામાં તો કોઈ મારે પણ ખરા, એવો સ્પર્શ થાય, થોડો સ્પર્શ થાય ને ખબર પડે એમ નહીં, ગમે એવડો ગમે એટલો સ્પર્શ થાય તો ખબર ન પડે, કેમ કે ઉપયોગ નથી. હા એ વાત છે, શેઠિયાજીની એ વાત છે. પણ એ તો સામાન્ય રીતે ધ્યાનસ્થ અવસ્થામાં જ સ્વરૂપનો ઉપયોગ લાગે છે, બીજી પ્રવૃત્તિમાં ઉપયોગ હોય ત્યારે સામાન્ય રીતે સ્વરૂપ ધ્યાન લાગતું નથી, કેમ કે આગળ પાછળ એકાગ્રતાનો અતિ તીવ્ર પ્રયત્ન હોય છે એક. અને બીજું એ છે કે ઉપયોગ જ્યારે આત્મામાં જાય આત્મામાં સ્થિર થાય તો બહારને ખબર પડતી નથી. એનું દ્રષ્ટાંત બીજું એ મળે છે કે કોઈ માણસને ઘણી વેદના થતી હોય, શરીરના કોઈ એક ભાગમાં ઘણી વેદના થતી હોય, માથામાં, પેટમાં, પગમાં, ગમે ત્યાં દુખાવો બહુ હોય, એમાં કોઈ અસાધારણ પ્રસંગ એવો બને કે 25 વર્ષથી એકનો એક ખોવાઈ ગયેલો દીકરો મળી જાય, પછી તો હાજર થાય ઘરમાં, તો એને એવો દોડીને ભેટી પડે કે એની વેદનાનો ઉપયોગ એને એ વખતે રહે નહીં, તો વેદના મટી ગઈ હતી, વેદના ચાલુ જ હતી. વેદના ચાલુ હોવા છતાં વેદનાથી ઉપયોગ છૂટી શકે છે, આ વેદનાનો સામે દ્રષ્ટાંત છે. એવી રીતે સ્વરૂપની વેદના, આત્મવેદના, શાંતિની વેદના, નિર્વિકલ્પ વેદના છે, એમાં ઉપયોગ જોડાય તો બહારમાં કાંઈ ખબર પડે નહીં. શરીરની વેદનામાં ઉપયોગ ન રહે અને બીજે પણ ક્યાંય ઉપયોગ ન રહે, એ વસ્તુ સ્થિતિ છે. ઉપસર્ગ પરિસર હોવા છતાં પણ મુનિરાજ ને કઈ ખબર પડતી નથી. અંતર્મૃત માં બહાર આવે છઠ્ઠે ગુણ સ્થાને અને ખ્યાલ આવે કે વીંછી કરડે છે અત્યારે શું, પણ પાછા એ સીધા ઉપયોગ અંદર માં ડૂકી ખવડાવી દે છે, એટલે વીંછીની ખબર પડતી નથી. જાઓ કેટલી આત્માની પ્રધાનતા હશે, હે, વીંછી કરોડતો હોય ત્યારે પણ ઉપયોગને અંદરમાં લઈ જઈ શકે, એ મુનિરાજને વંદન કરવા સિવાય બીજું શું થઈ શકે, હે, એટલો એનો આત્મ ઉપયોગ હોય છે, એટલી પોતાના પરમાત્મ તત્વની એમને પ્રધાનતા હોય છે અને શરીરની ગૌણતા હોય છે કે આ શરીર ઉપર મને મોહ નથી. જેને મોહ હોય તે ભલે બટકા ભરે છો, પણ મને ક્યાં એનો મોહ છે, જા ઉપયોગ છૂટી જાય છે, એવી વાત છે. દુનિયાને ચમત્કાર લાગે એવી વાત છે. બીજો દ્રષ્ટાંત આપે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતા શિંગડા વાળો મોટો મહિષ છું એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે, શું કહે છે દ્રષ્ટાંતમાં. અપરીક્ષક આચાર્ય એટલે આવા ધ્યાનના વિષયનો અજ્ઞાની, અજાણ, અડધો અધકચરો પુસ્તકો વાંચીને ક્યાંકથી જાણી લીધું હોય કે આવી રીતે ધ્યાન કરવું, આવી રીતે પ્રાણાયામ કરવું, નામ કરવું, તેમ કરવું, ને આ કુંડલી જાગ્રત કરવાની પ્રક્રિયા છે યોગની ને ધ્યાનની, શું, તો એ કેવી રીતે કુંડળી જાગ્રત કરવી એની ખબર નથી, એવો કોઈ ગુરુ મળી ગયો, આચાર્ય એટલે એવો ગુરુ મળી ગયો કોઈ, શું, કે જે આ વિદ્યાનો જાણનાર નથી અને એને ધ્યાન કરાવે છે કે તું આમ કર ને તું આમ કર, એવી રીતે કોઈ ધ્યાન કરે એમાં એમ એને ધ્યાન કરાવ્યું કે જો ભાઈ હું એક મોટો પાડો છું મનુષ્ય હોવા છતાં, એટલા મોટા મારા શિંગડા છે કે મારા શિંગડા આકાશ હારે ભટકાય છે અને હું એવો પાડો બની ગયો છું. આ બધી વિદ્યાઓ હોય છે ને, મેની વિદ્યાને મેં એવું બધું ઘણું હોય છે, શું આચાર્ય મહારાજને બધી રોવા શું કરે, માંડે રોવા, હવે શું થશે, અરે રે મારું શું થશે, આ એ પાગલ પણ જેને કહે છે. ખોટા ધ્યાનથી ગાંડ પણ ઊભું થાય છે, એમાં આવા અનેક કાલ્પનિક પ્રકારોથી પોતાને મનુષ્યના બદલે બીજું કાંઈ કલ્પી લે છે, શું, મિત્રો એને દુશ્મન માને, શું, મિત્રો એને દુશ્મન માને, નહીં તમે મારી સાથે દુશ્મનાવટ કરો છો, તમે જ મને આમ કર્યું છે, તમે મને આવી રીતે કરો છો, કાંઈ ઓલો કરતો નહીં તો કે નહીં તમે મને આમ કરો છો, અને જેવી કલ્પના થાય એવું બધું એ કાનપણની જેમ વ્યવહાર કરે છે. ભોળો એટલે શું કે ખરેખર આવું કોઈ કામ હોય તો એને વિચક્ષણતા એટલી હોવી જોઈએ કે આ મને શીખડાવનાર આવું કઈ જાણે છે કે નહીં, આ યોગની વિદ્યાનો જાણકાર છે કે નહીં. શું ઊંટ વૈદ પાસે જાય તો શું થાય, હેરાન થાય કે ન થાય? તો ડાક્ટર પાસે પણ સમજીને જવાનું, ગમે ગામમાં 500 ડાક્ટર બે હશે, ગમે ના પગે થી ચડી જવાય કે નહીં? આપણને વિશ્વાસ હોય કે આ મારા રોગને સમજી શકશે, મને બરાબર દવા આપશે અને એનાથી મને મળશે, એટલો વિશ્વાસ આવ્યા પછી એનું પગથિયું ચડે. ગમે એના પગથિયે કોઈ ચડતું નથી, હજી એના ડાક્ટર પાસે ન જઈ જાય, ચાલ્યા જાય. એમ આમાં પણ એમ કે જ્ઞાની પાસે જાઓ. આમાં શું કેવું છે કે આ વિષયના જે જ્ઞાની હોય, આત્માના વિષયના જ્ઞાની, આત્મજ્ઞાની હોય, એની પાસે આત્મજ્ઞાનની વિદ્યા લેવી. અધ્યાત્મની વિદ્યા ગમે એની પાસેથી ન લેવાય એમ કે છે, એમ કેવું છે. નહીતરી ભોળો કયો કે મૂરખ કયો, બે એક જ વાત છે. મૂરખ કયો, મંદ બુદ્ધિ કયો, પણ સારા શબ્દમાં એને ભોળો કહેવામાં આવે છે. શું તેવી રીતે એ દ્રષ્ટાંત અનુસાર તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે નિર્જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો, તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે નિર્જ્ઞાયક રૂપ એટલે બીજા જે જાણવા યોગ્ય પદાર્થો એને જ્ઞેય કહે છે. જણાવવા યોગ્ય પદાર્થો, જાણવા યોગ્ય કરતા પણ જણાવવા યોગ્ય પદાર્થો તેને જ્ઞેય કહીએ, કેમ કે એમાં જણાવવાનો નિમિત્તત્વ રૂપ ધર્મ છે. નિમિત્તત્વ ધર્મની ચર્ચા ચાલે ઠીક છે. દેવગુરુ શાસ્ત્રમાં કોઈનું અહિત થાય એવું નિમિત્તત્વ નથી. પ્રશ્ન એમ થયેલો મેં કે ભાઈ ભગવાનની વાણી સાંભળીને, ઋષભદેવ ભગવાનની વાણી સાંભળીને ઘણા 363 મત થયા, તો એવી રીતે એમ કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે પણ કોઈને અહિત થાય છે, મિથ્યાત્વ તીવ્ર થાય છે, તો આપણે મિથ્યાત્વમાં એને નિમિત્ત ન બનાવવા જોઈએ? એ વાત બરાબર છે? પ્રશ્ન આમ આવ્યો હતો, બરાબર છે. દેવગુરુ શાસ્ત્રમાં કોઈને મિથ્યાત્વ થાય, અહિત થાય એવું નિમિત્તત્વ રૂપ ધર્મ નથી. થાય તો છે તો કે એના ઉપાદાનને લઈને થાય છે, નિમિત્ત નિમિત્ત એક સંબંધ ત્યાં ગણવો નહીં. ચાલે છે ઠીક. એમ જ્ઞેયમાં બીજાના જ્ઞાનમાં પ્રતિભાસિત થવું એવો નિમિત્ત રૂપ ધર્મ છે. એ નિમિત્ત પ્રધાન ધર્મ છે. બીજાના જ્ઞાનમાં જણાવવા યોગ્ય, પ્રતિબિંબિત થવા યોગ્ય. એ અજ્ઞાનને લીધે નિર્જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો, પરને અને પોતાને ભિન્ન ભિન્ન જાણતો થકો નહીં, ભિન્ન ભિન્ન હોવા છતાં એક કરતો થકો, એક પણ અનુભવ કરતો થકો, એક પણ જાણતો થકો. હું પરદેવ છું એવા અધ્યાસને લીધે ત્યાં શું થયું જાણતી વખતે એને હું જ્ઞાનમય સ્વદ્રેવ છું એવો અનુભવ ન રહ્યો, તો એની અંદર કેવો અનુભવ થઈ ગયો એ સમજે કે ન સમજે? અનુભવ એવો થઈ ગયો કે હું પરદ્રવ રૂપ છું, પર ને જાણું છું એ મારું જ્ઞેય છે, હું એનો જ્ઞાતા છું. એમ મારું ને એનો, એ મારું ને હું એનો, એમ થાય છે એની અંદર ભાવમાં. યુવા અભ્યાસને લીધે મનના વિષય રૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ કાળ પૂદગળ અને બીજા જીવ વડે ક્ષય દ્રવ્ય લઈ લીધા બીજા જીવોમાં. શું કેમ કે પોતાના ઉપર તો એનો ઉપયોગ છે નહીં, અન્ય દ્રવ્ય ઉપર ઉપયોગ ગયો, એમાં પોતાના નાયક ભાવને ભૂલીને ગયો, ચૂકીને ગયો, અને એકાંતે પરનો આશ્રય કરીને, પરને અવલંબીને પરને જાણે છે, એનો મિથ્યાત્વ સહિતનો અધ્યાસ સહિતનો દોષ છે. જાણવાના દોષમાં બે પ્રકાર છે, એક એકત્વ સહિત પરને જાણે અને એક ભિન્ન રહીને પણ પરને જાણે. એકત્વ છૂટે અને ત્રીજું પર ને જાણવું નિર્દોષ છે એ કેવળ જ્ઞાન નું છે. એકત્વ સહિત જાણે તે મિથ્યા દ્રષ્ટિ જાણે, જ્ઞાની ભિન્ન રહીને જાણે છતાં ઉપયોગ એનો બહાર જાય તો એનો અસ્થિરતા નો દોષ છે. જ્ઞાની નો ઉપયોગ વરદ્રવ ઉપર જાય જ્ઞાની નો તો એનો અસ્થિરતા નો દોષ છે, કેમ કે ભિન્ન તો રહે જ છે પરિણામમાં. અને ત્રીજું કેવળ એને ઉપયોગ ગયા વગર પરનું જાણવું થાય તો એને કઈ પરનું જાણવાનું નિર્દોષતા પરિપૂર્ણ રહે છે, એમાં ક્યાંય દોષ ઉત્પન્ન થતો નથી. જ્ઞાનીને અલ્પ દોષ છે, અજ્ઞાનીને પૂરો દોષ છે, અને કેવળીને જરાય દોષ નથી. ત્રણ પ્રકાર બને છે પરને જાણવાના, ત્રણ પ્રકાર ઉત્પન્ન થાય છે જુદા જુદા જીવોને, એમ સમજો. હું પરદ્રવ છું એવા અધ્યાસ ને લીધે એવો એને અધ્યાસ થઈ જાય છે પરના એકત્વમાં. મનના વિષય રૂપ કરવામાં આવેલા હવે શું છે કે છ દ્રવ્યને મનથી જાણે છે શાસ્ત્ર વાંચીને, જીનાગમનો અભ્યાસી જીવ વિદ્વાન થાય પંડિત થાય છ દ્રવ્યનું એને જ્ઞાન થાય, એને કેવા કેવા ધર્મ હોય મનથી વિચારીને. પણ આખે આખો શુદ્ધ ચૈતન્ય ધાતુ એમાં રોકાઈ ગયો, આખો આત્મા શું એમાં શું કર્યું, એને પોતાને પોતામાં રોકવો જોઈએ, એ પોતાને ચૂકીને શું શુદ્ધ ચૈતન્ય થતો એટલે પોતાનો આત્મા તેમાં રોકાઈ ગયેલો હોવાથી, તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે પોતાને કેવળ બોધ ઢંકાયેલો હોવાથી, તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે, કેમ કે ઇન્દ્રિયોનો વિષય અરૂપી નથી, એક મનનો વિષય અરૂપી છે. એ બે વાત લીધી, એક મનના વિષયરૂપ કરવામાં આવેલા અરૂપી પદાર્થો પણ એમાં પોતાની ચૈતન્ય ધાતુ રોકાઈ ગઈ છે, તથા એટલે એ ઉપરાંત ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે પોતાનું કેવળ જ્ઞાન ઢંકાઈ ગયું હોવાથી નુકસાન કેટલું છે, કેવળ જ્ઞાન નું નુકસાન છે. આ જે આવરણ એકત્વમાં ઉત્પન્ન થાય છે એ સ્વાનુભૂતિ આવરણ છે, અને એ સ્વાનુભૂતિથી ઉત્પન્ન થતું જે આવરણ એ આવરણ છે એ કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ આગળ જે થવાની છે એને અત્યારથી રોકે છે. નુકસાન મોટું બતાવે છે આચાર્ય મહારાજ. તને અનુભવ નહીં થાય ને સમ્યક દર્શન નહીં થાય એમ નથી કેતા, જો તને અનુભવ થશે તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું છે, આ નુકસાન કેવળ જ્ઞાન નું છે, બહુ મોટું નુકસાન છે. નિર્ણાયક પણ એકત્વ કર કે ભાવે ભાવક પણ એકત્વ કર, તને કેવળ જ્ઞાન નો લોસ છે. કેટલો લોસ છે, કેવળ જ્ઞાન નું નુકસાન છે. કેવળ જ્ઞાન ઢંકાયેલું હોવાથી અને મૃત કલેવર વડે પોતા વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. શું કહ્યું કે એમાં કેવળ જ્ઞાન ને તું ઢાંકી દે છો, અને શરીર વડે એટલે ઇન્દ્રિયોના વિષયો ઇન્દ્રિયોના ઉપયોગથી મળદું છે, એ તો અજીવ છે એટલે મળદું છે, એના વડે તે તારા પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન ને જો સામે સામો લીધો, મૃત અને અમૃત બે સામે લીધું છે, બે શબ્દ લીધા ને, એક મૃત અને એક અમૃત. તો કે મૃતક કલેવર વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન ને એટલે શરીર ને પોતાનું માનીને, પોતાનું માનીને શરીરના કાર્યોને પોતાનું માનીને, શરીર વડે હું કાર્ય કરું છું, આંખ વડે હું જોઉં છું, કાન વડે સાંભળું છું, આ એ મારું છે ને હું એનો છું, આ શરીર મારું ને હું એનો, એ વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થઈ ગયો છે દેહમાં. આ આત્મા મૂર્છિત થઈ ગયો છે, કેવો આત્મા છે કે અમૃત રૂપ વિજ્ઞાન ઘન છે, અમૃત નો અનંત અમૃત થી ભરેલો પદાર્થ છે, અનંત અનંત અમૃત એમાં ભરેલું છે. ખાલી એક ટીપું મળે ને તો અમર થઈ જાય, આ તો અનંત અમૃત અંદર ભરેલું છે એમ કે છે. તેના વડે પોતે વિજ્ઞાન ઘન છે, ઘનિષ્ઠ અમૃત થી ભરેલો છે, એ મૂર્છા પામી ગયો છે. હું આવો છું, આવો અમૃતમય છું, એની મૂર્છા વળી ગઈ છે. કોને ખબર ક્યાં હશે ને કેમ હશે. ગુરુને બહુ સરસ દ્રષ્ટાંત આપતા, કઈક જમતા જમતા રસોઈ કઈક બરાબર ન થઈ હોય, શાક વઘાર વાળું ભાવતું હોય ને વઘાર ન થયો હોય, દાળ જાડી ભાવતી હોય ને પાતળી થઈ ગયું હોય, કે પાતળી ભાવતી હોય ને જાડી થઈ ગયું હોય, ત્યાં પિત્તો ભીરો જાય, શું થાય? હવે છટકી જાય કમાન મગજ ને છટકી જાય, એને અનંત અનંત જ્ઞાન ને અનંત શાંતિ થી ભરેલો છે, કેવી રીતે બેસે એમ કે શું એને કેવી રીતે બેસે. આ જીવ ને પોતે મનુષ્ય પણ માની ને એટલો બધો ફસાયેલો છે, એટલો બધો ફસાયેલો છે. વાત તો દેહ ની છે ને, ભાવે ન ભાવે, ફાવે ન ફાવે, ખવાય ન ખવાય, એ તો શરીર આશ્રિત બધી વાત છે ને. ઓછું ખાય તો ભૂખ્યો રહે, એ તો શરીર ભૂખ્યું રહે છે. એને એમ થઈ જાય છે, અરે રે મને આ, હું આ શરીર છું, મને પૂરું મળે નહીં એમ કેમ ચાલે, મને પૂરું ખાવા ન મળે કેમ ચાલે. અનંત અમૃત નો પિંડ છે, નિરાહારી પદાર્થ છે, અણાહારી પદાર્થ છે, એક કણ પણ આહાર નો એની અપેક્ષા નથી, એવું એને કેમ બેસે. થોડુંક મોડું પાતળું ફાવે ને તો એક કણ ની પણ અપેક્ષા નથી, આહાર ના એક કણ વગર પણ અનંત કાળ ચાલે એવું છે, એવો આત્મા એને શ્રદ્ધામાં જ્ઞાનમાં કેવી રીતે સ્વીકાર થાય. એ મૂર્છિત થઈ ગયો છે, મૂર્છા પામી ગયો છે, બેભાન થઈ ગયો, બેભાન પણ આવી ગયું છે. અને એ બેભાનપણામાં એને હું આવા ભાવનો કરનારો છું, હું ખાનારો, હું પીનારો, હું ફલાણો, હું ફલાણો, આ વાળો ને તે વાળો, એવો પોતાને અનુભવે છે. કરતા પાસે છે એટલે એવો પોતાને અનુભવે છે. આમ બે પ્રકારના દોષ વડે જીવ પોતાનું ભાન ભૂલે છે, પોતાને અન્યથા કલ્પે છે, અને અધ્યાસિત ભાવ વડે અનેક પ્રકારના કાર્યો કરવાનું જે કાંઈ ચેષ્ટા કરે છે, જે કાંઈ પરિણામને પ્રવૃત્તિ કરે છે, એમાંથી દુર્ગતિના મહાદુઃખમાં ધકેલાઈ જાય, એનો છોડો છેડો નિગો છે. ત્રસ પર્યાય પૂરી થઈ જશે અલ્પકાળમાં, કાળ અનંત છે, અલ્પકાળમાં ત્રસ પર્યાય પૂરી થઈને નિગોદમાં ચાલ્યો જશે. બીજો નથી એમ મિથ્યાત્મા બંને દોષ થાય છે, જાય તો બંને સાથે જાય, સમ્યક થાય ત્યારે એક રહે નહીં, નૈ જ્ઞાયક શંકર દોષ ન રહી અને ભાવે ભાવક શંકર દોષ પણ ન રહે. ભાવાર્થ આત્મા અજ્ઞાન ને લીધે, બહુ સાદી ભાષામાં આવે કે છે કે આત્મા અજ્ઞાન ને લીધે અચેતન કર્મરૂપ ભાવક નો જે ક્રોધાદી ભાવ્યો તેને ચેતન ભાવક સાથે એક રૂપ માને છે. જુઓ જયચંદજી એ કેવી રીતે લીધું છે, હા 31મી ગાથામાં આવી છે ને, આત્માને ભાવ્ય બનાવ્યો છે અને ચેતન કર્મ અચેતન કર્મ ના ઉદય ને ભાવક બનાવ્યો છે, કે તને આખો આખો ઉદય ખાઈ જાય છે, તો એનું ભાવ્ય થઈ જશે. કહે છે કે ક્રોધાદી આ આત્મા અજ્ઞાન ને લીધે અચેતન કર્મ નો ઉદય જે ભાવક છે, ક્રોધાદી પરિણામ જે જીવના તે ભાવ્ય છે, તેને ચેતન ભાવક સાથે એક રૂપ માને છે, કે હું એનો ભાવક છું. આ ક્રોધાદી ભાવ તે મારું ભાવ્ય છે, મને એ બહુ પસંદ છે, મને મારા તો એવા જ પરિણામ, મને એવા જ ગમે, હું તો એવા જ પરિણામ કરું, હું એવા પરિણામ કરનારો છું, એ તો મારું મારું સ્વરૂપ નું હું એવો જ છું, પછી ક્યાં સવાલ છે. એટલે એની અતિ અતિ રુચિ અને પ્રીતિ છે. જીવને મિથ્યાત્વ અવસ્થામાં અતિ રુચિ ને અતિ પ્રીતિ છે ત્યારે એકત્વ થાય છે. થોડુંક અવલોકન કરે તો ખબર પડે. હો આ જીવ જે એકત્વ કરે છે ક્રોધાદી વિકારી પરિણામ સાથે, નિર્વિકાર અનુભૂતિ માત્ર હોવા છતાં પાછું આમ કરે છે. ક્યારે કરે છે, ક્યારે કરે છે કે અતિ રુચિ છે ત્યારે કરે છે. એ ક્રોધ કરે છે એકત્વ ભાવે, કે હું રાગી છું એમ એકત્વપણે અનુભવે છે, ક્રોધી છું કે માની છું એમ એકત્વપણે અનુભવે છે, અતિ રુચિ ને અતિ પ્રીતિ ભાવમાં છે ત્યારે એકત્વ થાય છે, એમ નેમ થતો નથી. એટલે ધસે છે એ બાજુ, આખો આત્મા ધસી જાય છે. સુગાનીજી લખે છે એક પત્રમાં, કીચડ મેં ધસને પર ભય વૃદ્ધિ પામતા હૈ. શું લખે છે? એ જે ક્રોધ માન મોહ માયાના પરિણામ છે એ કીચડ છે, ગંદકી છે, અપવિત્ર જીવના પરિણામ ભાવો છે. એમાં જીવ ધસે છે ત્યારે શું થાય છે? એને દુઃખ થાય, ભય વૃદ્ધિ પામે છે. એમાંથી દુઃખ ની ભય ની ઉત્પત્તિ થાય છે. આવે છે એક પત્ર માં આવે છે, અચેતન કર્મરૂપ ભાવક નું જે ક્રોધાદિ ભાવ્ય છે તેને ચેતન ભાવક સાથે એક રૂપ માને છે. ચેતન પોતે ભાવક થઈને પોતાનું ભાવ્ય એને બનાવે છે. એક પ્રકારનો એ દોષ છે. વળી તે પરજ્ઞેય રૂપ ધર્માદિ દ્રવ્યોને, કેમ કે એમાં એને ઇષ્ટ અનિષ્ટ નથી, ધર્માદિ ધર્મ આકાશને કઈ ભોગવવાનો પ્રશ્ન નથી, કરવા ભોગવવાનો પ્રશ્ન નથી, એ તો માત્ર મન વડે જણાય છે. એ તો કઈ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી, પણ મન વડે જણાય છે. એ છ દ્રવ્યમાં મન લઈ લીધું છે. અહીંયા કોઈને પ્રશ્ન થાય, તર્ક થાય એવો થાય કે પૂતગળને કેમ મનનો વિષય લીધો, પણ એક પરમાણુ છે એનો વિચાર મનથી થાય. પૂતગળનું એક દ્રવ્ય છે, એક એક દ્રવ્ય લેવા છે ને છ દ્રવ્યમાં, તો પૂતગળ પરમાણુ એક દ્રવ્ય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, બહુ સૂક્ષ્મ હોવાથી મનનો વિષય છે. પરજ્ઞેય રૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એક રૂપ માને છે, જ્ઞાયક સાથે એનું એક પણ જણાય છે. એને જાણતી વખતે ભિન્ન જણાતા નથી એટલે એક પણ જણાય છે. એકને ન સમજી શકે તો પણ નાસ્તિથી પકડે કે ભિન્નપણે જણાય છે કે નહીં, ભિન્નપણે જણાતા નથી. મનની કલ્પનામાં એની સાથે જ્ઞાન અને જ્ઞેયનું એકત્વ થઈ જાય છે. પર પદાર્થ તો પર પદાર્થ છે, કેમ કે આ ચક્ષુ ઇન્દ્રિય થી આ એક ફૂટ દૂર છે, પણ કઈ જ્ઞાન માં તો એ પદાર્થ નથી આવ્યો. પણ એકત્વમાં એમ થાય છે કે જાણે મારામાં આવ્યો, પર પ્રવેશ ભાવ થઈ જાય છે એ પદાર્થ નો. એક રૂપ માને છે તેથી તે સ્વવિકાર અને સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ નો કરતા થાય છે. જે રાગ દ્વેષ મોહ થાય તે સ્વવિકાર પરિણામ છે, અને બીજાને જાણવાની ઉપાધિ ગ્રહણ કરી છે તે ઉપાધિ પરિણામ છે. ઉપાધિ પરિણામ પણ વિકાર સહિત છે, અને વિકારી પરિણામ પણ ઉપાધિ સહિત જ છે. બે નું વાચ્ય જુદું જુદું હોવા છતાં બે અવિના ભાવે પણ હોય છે. જ્યાં વિકાર હોય ત્યાં ઉપાધિ હોય, ઉપાધિ હોય ત્યાં વિકાર હોય, હોય ને હોય જ એવા પરિણામ ન કરતા થાય છે. અહીં ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું આચાર્ય મહારાજે. ક્રોધ ભાવ સાથે તન્મયતા થાય છે, એકપણું થાય છે આત્માનું, એ એકપણાની માન્યતા પૂર્વક થાય છે ત્યારે એમાં કરતા પણ હું એને કરું છું ને ભોગવું છું એવું એનું કર્તૃત્વ કરતા પણ થાય ત્યાં ભોગતા પણ થાય થાય ને થાય. અને એક પદાર્થમાં જ કરતા ભોગતા પણ સંભવિત છે, ભિન્ન પદાર્થમાં કરતા ભોગતા પણ સંભવિત નથી. એટલે અસંભવિત હોવા છતાં સંભવિત માનીને દુઃખી થાય છે. એ અસંભવિત ને સંભવિત કર્યું એ જ મિથ્યાત્વ છે. એ કર્તૃત્વ એને કરતા પણ સમજાવવા માટે ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. અને ધર્માદિક અન્ય દ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા, કર્તા કર્મનો અધિકાર છે ને, એટલે કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. ત્યાં અન્ય દ્રવ્યો સાથે એકપણાની માન્યતા થઈ જાય છે, જે જાણવા યોગ્ય માત્ર છે ભિન્નપણે, એની સાથે એકત્વ થતા એનો પણ કર્તા થાય છે, એમાં પણ કર્તૃત્વ ભાવ ઉત્પન્ન થાય છે. શું પછી જેની સાથે ઉદય હોય એમાં એનું એનું કર્તૃત્વ આવ્યા વિના રહે નહીં. એ રીતે બંને દ્રષ્ટાંત ભિન્ન ભિન્ન મિથ્યાત્વના પ્રકાર સમજાવવા માટે આપ્યા છે. મિથ્યાત્વ સામાન્ય છે, પણ મિથ્યાત્વના પ્રકાર બે પણે પડે છે, એક જાણતા અને એક રાગ દ્વેષ કરતા. જાણતા જે થાય છે એ પોતાને ચૂકે છે એટલે થાય છે, જાણવાને કારણે નહીં પણ પોતાના કાર્ય પદ્ધતિની વિપરીતતાને કારણે એ દોષ થાય છે, એમ સમજવું. એ છન્નું ગાથા છે, 97 ગાથા. હવે મથાળું કહે છે 97 ગાથા ને, કે તેથી પૂર્વોક્ત કારણથી એ સિદ્ધ થયું કે જ્ઞાન થી કર્તાપણાનો નાશ થાય છે. જો આત્મા પોતાના નિશ્ચય સ્વરૂપને, મૂળ સ્વરૂપને જ્ઞાનમાં લઈને અનુભવ કરે તો એને આમાં કર્તાપણાનો, મિથ્યાત્વ સહિતનો દોષ ન થાય, એનો નાશ થઈ જાય. જે અનાદિથી થતો હતો એવો દોષ મટી જાય. એને એનું ઔષધ શું? આ મિથ્યાત્વનો અનાદિનો રોગ છે, આ અધ્યાસ છે એનો અનાદિનો રોગ છે, એનો 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 ઔષધ શું, દવા શું? કે આત્મજ્ઞાન કરવું. ગાથા છે કે એ દેણ દુસો કત્તા આદા નિચ્છય વિદુહી પરી કહી દો એવમ ખલુ જો જાણદી સો મુચદી સૌ કત્તિતમ. મિથ્યાત્મ જ્ઞાન થાય તો મિથ્યાત છૂટી જાય એમ કે છે. મિથ્યાત તે ભૂલ છે, અનાસ્તિથી લીધું. આત્માનું જ્ઞાન થાય તો મિથ્યાત્વ છૂટી જાય, મિથ્યાત્વનું જ્ઞાન થાય તો પણ મિથ્યાત્વ છૂટી જાય, કેમ કે ભૂલનું જ્ઞાન ભૂલને રહેવા દે નહીં. સીધી વાત છે, ભૂલ તો ઠીક સમયસર વાંચ્યું અથવા ગુરુદેવે સંભળાવ્યું આપણને અને સમજણમાં પણ આવ્યું, પણ ભૂલ તો ઉભી રહે એનું શું કરવું? પ્રશ્ન ઠીક છે. ભૂલ અનુભવની હતી ને, એ અનુભવમાં ભૂલ સમજાણી છે. આમ નો ખોટો અનુભવ થાય છે એમ ભૂલ પકડાય છે, જો એમ પકડાય તો એ અનુભવ રહે નહીં એમ કે છે. ફરીથી આત્મા અનુભૂતિ માત્ર કહ્યો ને, અપરને તો અનુભવી શકતો નથી, અનુભૂતિ માત્ર છે પોતે આત્મા. તો જ્ઞાન જ્ઞાનને અનુભવે એ એનું સ્વરૂપ છે. જરા અવલોકન કરે કે હું તો મને અનુભવ છું, હું જ્ઞાન સિવાય કોઈને અનુભવતો નથી, પરને અનુભવાતું નથી. અમારી ભૂલ છે, એ ભૂલ છે, એ જો જ્ઞાન થાય અનુભવનો ભૂલ છૂટી જાય, કેમ કે અનુભવ તો થતો નથી એનું જ્ઞાન થયું, અને જ્ઞાન જ્ઞાનને અનુભવે છે એનું જ્ઞાન થયું. એ આ અનુભવની ભૂલ છે, અને એ જાણવા માત્રથી છૂટતી નથી, પણ અનુભવથી, અનુભવની ભૂલ અનુભવથી છૂટે છે, એટલે એને અનુભવમાં લેવાની વાત છે એમ છે. વિશેષ